તારીખ 23/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 95.
શાસ્ત્ર નું રહસ્ય મુમુક્ષુ જીવ માટે શું છે, કેવું છે, એ રહસ્ય અમે આ પત્રની અંદર પ્રતિપાદન કરેલું છે. તમે વારંવાર વિચારજો, ખાલી વાંચી જવું એમ નહીં, વારંવાર વિચારજો અને અમે તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું લખ્યું છે તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો શું આજ્ઞા છે. આ પત્ર અમે સંક્ષેપમાં લખેલો છે, ટૂંકામાં લખેલો છે, પણ એનો જે વિષય છે પત્રના અંતમાં ભાગમાં અર્થ પણ પ્રતિપાદન કર્યો છે. શાસ્ત્રનું રહસ્ય મુમુક્ષુ જીવ માટે શું છે, કેવું છે, એ રહસ્ય અમે આ પત્રની અંદર પ્રતિપાદન કરેલું છે. તમે વારંવાર વિચારજો, ખાલી વાંચી જવું એમ નહીં, વારંવાર વિચારજો અને અમે તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું લખ્યું છે તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો શું આજ્ઞા છે. આ પત્ર અમે સંક્ષેપમાં લખેલો છે, ટૂંકામાં લખેલો છે, પણ એનો જે વિષય છે એ સંબંધે પરસ્પર વિચાર કરી અને વિસ્તાર કરજો. એટલે કે એમાં જે કાંઈ હું કહેવા માગું છું એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરજો. પત્રમાં તો એક મર્યાદા હોય છે, એ કાંઈ ગ્રંથ નથી. પત્ર એ કાંઈ ગ્રંથ નથી, પત્ર એ પત્ર છે અને વિષય એવો છે કે જેના ઉપર ગ્રંથ લખી શકાય એવો વિષય છે. તો તમારે એનો વિસ્તાર કરવો જરૂરી છે એવી સ્પષ્ટ આજ્ઞા કરેલી છે અને વિસ્તાર કરીને તે સમજવું એમ અમે કહીએ છીએ, આ એમની સ્પષ્ટ આજ્ઞા છે. એટલે આ વિષય ઉપર, આ પત્ર ઉપર કૃપાળુદેવ જે કહેવા માગે છે એને વિસ્તારથી સમજવાનો આ દિવસોમાં આપણે સ્વાધ્યાય દરમિયાન પ્રયાસ કરીશું. પત્રનું મથાળું છે એ આ પત્રનું તાત્પર્ય છે. જીવને મુમુક્ષુતાનો પ્રારંભ થાય, એ મુમુક્ષુતા જઘન્ય કોટીમાંથી મધ્યમ કોટીને ગ્રહણ કરે, મધ્યમ કક્ષામાંથી ઉત્તમ મુમુક્ષુતા ધારણ કરે અને એ ઉત્તમ મુમુક્ષુતા સમ્યક દર્શનની સમીપની ભૂમિકા હોય છે. એટલે કૃપાળુદેવે પ્રારંભથી લઈ અને પદાર્થ નિર્ણય સુધી એ વિષયને આમાં સંકલિત કર્યો છે. પદાર્થ નિર્ણય એટલે પદાર્થ એટલે આત્મ પદાર્થ, આત્મ સ્વભાવ, આત્મ સ્વરૂપ, એ સ્વરૂપનો નિર્ણય છે એ સમ્યક તો સમીપની અથવા સમ્યક દર્શનની સમ્યક દર્શનની એ સન્મુખની ભૂમિકા છે. સમયસાર જેવા મહાન પરમાગમમાં પણ એ વિષયનો સંકેત મળે છે. સમયસારની 144 ગાથા છે, એમાં સમ્યક દર્શન થાય છે ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય ત્યારે કેવા પરિણામ હોય છે જ્ઞાનના, મતિ જ્ઞાનના, શ્રુત જ્ઞાનના, એનું સૂક્ષ્મ વર્ણન કરેલું છે, તાત્વિક વર્ણન કરેલું છે. ત્યારે પણ ટીકાકાર આચાર્યદેવ પદાર્થ નિર્ણય સ્વરૂપ નિશ્ચયની વાતનો ઉલ્લેખ કરે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક કાર્ય છે અને એ કાર્યનું કોઈ કારણ હોય છે, એ કારણનો ઉલ્લેખ ત્યાં પણ થયેલો છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. કૃપાળુદેવે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની એક સિદ્ધિ સાદી સચોટ માર્ગદર્શિકા જેવી એક વાત લખી છે, એ પત્રાંક 751માં લખેલી છે. 751ની અંદર પણ એમણે આ સ્વરૂપ નિશ્ચયને બીજું સંકેત કર્યું છે, જોકે ત્યાં સ્પષ્ટ કરેલું છે કે સંકેતનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને, આરોપ કરીને અમે એને પણ સંકેત કહીએ છીએ અને તે સંકેત વિતરાગોએ માન્ય કરેલું છે. એ સંકેત આદરવાલાયક છે, ઉપાસવાલાયક છે અને ભક્તિ કરવાલાયક છે. તે વાત 751માં પણ સ્પષ્ટપણે કરેલી છે. એ સિવાય વ્યાખ્યાન 7:1માં, વ્યાખ્યાન 7:1માં 220 નંબરનો વચનામૃત છે, એમાં પદાર્થ નિર્ણયને અસ્તિત્વ ગ્રહણ બતાવ્યું છે અને એ અસ્તિત્વ ગ્રહણ અર્થાત પદાર્થ નિર્ણય છે તે સમ્યક્ત્વનું અંગભૂત છે એમ લીધું છે. ત્યાં સમ્યક્ત્વનું અંગ કહ્યું છે, કારણ શબ્દ ઓછો પડ્યો છે ત્યાં, એટલે અંગ કહ્યું છે કે તો સમ્યક દર્શનનું અંગ છે. એ મુમુક્ષુની ભૂમિકાની ઉત્કૃષ્ટ દશા છે, ચરમસીમા છે અને ત્યાંથી જીવ સમ્યક્ત્વ સન્મુખ થાય છે અને બહુ થોડા સમયમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. આ પત્રમાં મુમુક્ષુતાના પ્રારંભથી લઈને પદાર્થ નિર્ણય સુધી પહોંચાડવાની કૃપાળુદેવની જે પારમાર્થિક યોજના છે એ યોજના ખુલ્લી મૂકી છે. અહીંયા કોઈ પણ કામ યોજનાબદ્ધ રીતે થાય છે તો સર્વાંગ સુંદર થાય છે અને નિર્વિઘ્ન રૂપે એ કાર્ય સંપન્ન થાય છે. એટલે એ દ્રષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને આપણે આ પત્રનો સ્વાધ્યાય કરશું. પ્રથમ જ મથાળું છે એ આ પત્રના તાત્પર્યભૂત વિષય છે. ખાસ કરીને જે જે પત્રોમાં મથાળા લખવામાં આવ્યા છે તે પત્રના વિષયને અનુસરીને અને જેને પત્ર લખ્યો છે તેની યોગ્યતાને અનુસરીને બહુ ભાગ લખવામાં આવ્યા છે. લખે છે કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. નિશંકતા ક્યારે આવે? યથાર્થ નિર્ણય હોય પદાર્થનો તો નિશંકતા આવે કે મારું સ્વરૂપ આવું છે, જેવું અનંત ગુણાત્મક, જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, જેવું જીનેશ્વર સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એમાં કોઈ પણ પ્રકારનો તફાવત, કોઈ પણ પ્રકારનો ભેદભાવ, રંજ માત્ર પણ ફેરફાર એમાં નથી, એવું સ્વરૂપ નિશંકપણે નિર્ણયથી થાય છે. અને એ નિર્ણય કેવા પ્રકારે થાય, કેવો હોય એ વિશે આપણે સ્વાધ્યાય કરવા યોગ્ય છે, એટલે એ પત્રના અનુસંધાનમાં લઈશું, કૃપાળુદેવના વચનામૃતને અનુસરીને લઈશું. પણ અહીંયા તાત્પર્ય એમણે કાઢ્યું છે કે જો પદાર્થનો નિર્ણય નિશંકપણે થાય એટલે કે નિજ સ્વરૂપની ઓળખાણ નિશંકપણે થાય તો જીવને નિર્ભયતા ઉત્પન્ન થાય છે. સૌથી પહેલું કામ આ બને છે. નિર્ભયતા એટલે શું? કે આ જીવ સંસારમાં સપ્તભય સહિત પરિભ્રમણ કરે છે. સાત ભય કહો કે બધા જ ભય કહો, એ સાતની અંદર બધા ભય આવી જાય છે. શાસ્ત્રકારોએ તમામ પ્રકારના ભયને સાત પ્રકારમાં વિભાજિત કરી નાખ્યા છે. સાતના પેટાભેદમાં બધા ભયો આવી જાય છે. નિર્ભયતા થાય એટલે કોઈ પણ પ્રકારનો ભય ન રહે. ભયના પરિણામ છે એ આ જીવને દુઃખનું કારણ છે. ભયના પરિણામ છે એ જીવને દુઃખદાયક છે અને એ નિરંતર દુઃખ આપ્યા જ કરે છે. જો કે જીવ ટેવાઈ ગયેલો છે એટલે એની ખબર એને ઓછી પડે છે, પણ તેથી કરીને એને દુઃખ નથી એવું કાંઈ નથી. અનેક ભાવોમાં અનેક પ્રકારના નરક નિગોદના દુઃખ ભોગવા જીવે, એની અત્યારે ખબર નથી એટલે ભોગવા નહોતા એવું તો કાંઈ નથી, અથવા નથી ભોગવતો એવું કાંઈ નથી. એમ ભયની પરિણતિ તમામ સંસારી જીવોને નિરંતર હોય છે. એમાં મૃત્યુનો ભય, પીડાનો ભય, અકસ્માતનો ભય, ચોરીનો ભય, લૂંટનો ભય, બધા ભય એની અંદર આવી જાય છે. જ્યારે સ્વરૂપનો નિર્ણય થાય નિશંકપણે ત્યારે કોઈ પણ પ્રકારના ભય છે એ ભયથી જીવ રહિત થાય છે. સ્વરૂપ પણ ભય રહિત છે અને તેથી એનો નિર્ણયમાં પણ ભયનો અભાવ થવો એ સહજ છે. ભયના પરિણામ સંબંધી સંક્ષેપમાં થોડો વિચાર કરીએ તો એ પ્રકારે છે કે ભયની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? અથવા ભયની ઉત્પત્તિનું કારણ શું, કે આ જીવ પોતાના સ્વરૂપને ભૂલીને, પોતાના સ્વરૂપને ચૂકીને અન્ય પદાર્થમાં મમત્વ કરે છે, એ મમત્વ ભયનું કારણ છે, બીજું કોઈ ભયનું કારણ નથી. જેમ કે શરીર મારું છે તો શરીરને કાંઈ પણ થાય એનો ભય છે, એક મુંબઈમાં તો બોમ્બાર્ડિંગનો બધાએ ઠીક ઠીક અનુભવ કરેલો છે, હું તો ધડાકો થાય સંભળાય તો ભય સંબંધી વિકલ્પ કર્યા વિના ભય વ્યાપી જાય. ભયનો વિકલ્પ કરવાનો સમય પણ ન રહે એ પહેલા ભય વ્યાપી જાય છે, કેમ કે શરીરનું મમત્વ અને ભયની પરિણતિ જીવની ચાલુ જ છે, વગર વિકલ્પે નિર્વિકલ્પ પરિણતિ ચાલુ છે, એટલે એનો ભય પણ ચાલુ જ છે. અને જ્યાં શરીરનો ભય છે ત્યાં શરીરને અનુકૂળતા આપનારા સાધનો પ્રત્યેનું જે મમત્વ છે, સંયોગો જેને કહેવામાં આવે છે અનુકૂળતાના, એ બધા સંયોગો સંબંધીનો ભય ઉત્પન્ન થયા વિના રહે નહીં. જ્યાં મમત્વ છે ત્યાં ભય થયા વિના રહે નહીં. તો સ્વરૂપની નિશંકતા ઉત્પન્ન થાય ત્યારે સ્વરૂપમાં પોતાપણું, સૌથી પહેલા સ્વરૂપમાં પોતાપણું લાગે, પોતાપણું ભાસે, પોતાપણું ભાષ્યમાન થાય ત્યારથી અન્ય પદાર્થમાં પોતાપણાનો નિશ્ચય છે એ બદલાઈ જાય છે. નિશંકતા સ્વરૂપના નિશ્ચયના કારણે આવેલી છે. સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કહો કે સાચો નિશ્ચય કહો, એ પહેલા જે ખોટા નિશ્ચયો છે, મિસકોન્સેપ્ટ જેને કહીએ છીએ આપણે, એને કારણે તમામ જીવો સંસારના ભયથી ગ્રસિત જ છે. ભલે કોઈ બહારથી ગમે તેટલા સાધન સંપન્ન કે સુખી દેખાતા હોય અને ગમે તેટલી સિક્યોરિટીઝની વ્યવસ્થા કરેલી હોય, ખાસ કરીને રાજદ્વારી પુરુષો માટેની સિક્યોરિટી તો પ્રસિદ્ધ છે, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, રોજનો લાખો રૂપિયાનો ખર્ચ એની સલામતી માટે હોય છે, એનું કારણ કે ભય પણ એટલો જ મોટો છે, ત્યાં ભયથી ગ્રસિત છે બધા જ. જો એટલા સત્તાધારી પણ ભયથી ગ્રસિત છે તો કોણ ભયથી ગ્રસિત નથી નીચેના માણસો, એ સમજાવવાની જરૂર નથી રહેતી. અને મુંબઈનું જીવન તો કેટલું અનિશ્ચિત છે એ કાંઈ મુંબઈવાળાને સમજાવવાની જરૂર નથી રહેતી, કે ઘરમાંથી બહાર નીકળ્યો એ સાંજે ઘરે પાછો આવ્યો તારે નિરાંત, નહીંતર કાંઈ કહેવાય નહીં ક્યારે શું થઈ જાય. આ તમામ પ્રકારના ભય જવા માટે જ્ઞાની પુરુષોએ કરુણા કરીને આ વિષય સ્પષ્ટ ખુલ્લો મૂકેલો છે. જ્યાં સુધી નિશંકતા ન આવે ત્યાં સુધી નિર્ભયતા ન આવે, અને જ્યાં સુધી જીવ ભયાન્વિત હોય, ભયથી ગ્રસિત હોય, ત્યાં સુધી રાગ દ્વેષ રહિત થઈને અસંગ દશા, નિસંગ દશાને એ પ્રાપ્ત ન થઈ શકે. નિસંગ દશા એટલે કોઈ પણ પરપદાર્થનો સંગ થાય એ પ્રકારે પરિણામ અથવા ઉપયોગ ન ચાલે. ઉપયોગ કેવળ સ્વરૂપમાં જ લાગેલો રહે એવી જે નિશંક દશા, એ નિર્ભયતા વિના સંભવિત નથી. એટલે અહીંયા પણ ક્રમ બોધેલો છે કે સ્વરૂપ નિશ્ચયથી નિશંકતાની ઉત્પત્તિ થાય, એ નિશંકતાના કારણે નિર્ભયતા ઉત્પન્ન થાય, અને જો નિશંકપણે નિર્ભય હોય તો એ જીવ સ્વરૂપમાં ઠરવા માટે સમર્થ થાય, સ્વરૂપમાં સ્થિર રહેવા માટે સમર્થ હોઈ શકે, અને એ સ્વરૂપમાં જે ઉપયોગ લીન થયો એને નિસંગ દશા અથવા અસંગ દશા કહેવામાં આવે છે. આ રીતે પવિત્ર એવી અસંગ દશાનું મૂળ કારણ જે સ્વરૂપ નિશ્ચય, એ સંબંધી આ એક કૃપાળુ દેવનું મહાન સૂત્ર છે. એ સ્વરૂપ નિશ્ચય સુધી કોઈ પણ સામાન્ય જન કેવી રીતે પહોંચી શકે એની એક વ્યવસ્થિત યોજના આ પત્રની અંદર કૃપાળુ દેવે પ્રતિપાદન કરેલી છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. અહીંયા પહેલું વચનામૃત પૂરું થાય છે. હવે જ્યાં જ્યાં અલ્પવિરામ છે ત્યાં સુધીનો આપણે વિસ્તાર કરીશું. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. આ વાત કરી છે કર્મ પ્રકૃતિની. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની ભણાય તે કહું પાઠ. આત્મસિદ્ધિમાં એક જ લીધું તો એનો વિસ્તાર કેટલો છે કર્મનો, એ અનંત પ્રકારના કર્મ છે. અને એ ચિત્ર વિચિત્ર પ્રકારે છે, એટલે વિધવિધ પ્રકારે છે. વિચિત્રનો અર્થ અહીંયા છે વિધવિધ પ્રકારે છે. અને એ કર્મ પ્રકૃતિના ઉદયમાં જીવના પરિણામ જોડાય છે ત્યારે તે પ્રકૃતિ અનુસારનો દોષ જીવના પરિણામમાં જીવ સ્વયં કરે છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને, સ્વરૂપની નિશ્ચય કરીને સ્વરૂપમાં લીન ન થાય, પોતાના પરિણામ પોતાના સ્વરૂપમાં ન લાગે, ત્યાં સુધી જીવના પરિણામ અનન્યપણે, અનિવાર્યપણે, અનન્યપણે નહીં પણ અનિવાર્યપણે નિવારી ન શકાય એ રીતે પ્રકૃતિના ઉદયમાં જોડાયા વિના રહે નહીં. આ એક પરિણામ સ્વભાવ છે અથવા આ એક પરિણામનું વિજ્ઞાન છે કે પરિણામ કાં તો આત્મામાં આત્મ સ્વરૂપમાં લાગે જોડાય, અને કાં આત્મ સ્વરૂપને જોડીને કર્મના છોડીને કર્મના ઉદયમાં જોડાય. પરિણામને કાંઈ ને કાંઈ આલંબન જોઈએ, ક્યાં એ સ્વરૂપનું આલંબન લે અને ક્યાં એ કર્મના ઉદયનું આલંબન લે. બેમાંથી એક પ્રકાર થાય થાય ને થાય જ, એ સિવાયનું કોઈ ત્રીજા પ્રકારનું પરિણામ જગતમાં કોઈ જીવને નથી હોતું. જ્યારે જીવને સ્વરૂપ જ્ઞાન થાય અથવા સ્વરૂપ નિશ્ચય થાય ત્યારથી, પદાર્થ નિર્ણય થાય ત્યારથી જીવના પરિણામનું વલણ બદલાય છે, પરિણામનો પ્રવાહ છે એ દિશા બદલે છે, સ્વરૂપ સન્મુખ થાય છે, અને ત્યારથી એ પરિણામ સ્વરૂપમાં લાગવાના શરૂ થઈ જાય છે. શરૂઆતમાં એના અંશો ઓછા હોય છે, પછી તે વર્ધમાન થઈને પૂર્ણતાને પામે છે. એ પહેલા તમામ સંસારી જીવોને કર્મના ઉદયમાં અનિવાર્યપણે જોડાણ હોય છે. એટલે એ કર્મના પ્રકાર અનંત હોવાથી જીવના દોષના પ્રકાર પણ અનંત ભાસે છે, અથવા અનંત પ્રકારના દોષ અનુભવ ગોચર થાય છે. હવે મુમુક્ષુ જીવ એટલે એનું એક શબ્દચિત્ર લઈએ તો કે મુમુક્ષુ જીવ એટલે જેને કાંઈક પોતાની વર્તમાન દશામાં અસંતોષ છે, તેથી એ પોતાની દશા વર્તમાન પ્રવર્તે છે એનાથી કંઈક સુધાર કરવા માગે છે એવો જીવ. ફરીથી કે પોતાની વર્તમાન દશાથી જે અસંતુષ્ટ છે એમાં એને કંઈક બગાડ દેખાય છે, એમાં ફેરફાર કરીને સુધાર કરવા માગે છે એવા જીવને માટે એક વિચારની ઉત્પત્તિ થાય છે, એક અભિપ્રાય બાંધે છે કે મારે કંઈક એવું કરવું છે કે જેથી મારામાં સુધાર થાય. અથવા તો જેને અવગુણ પસંદ નથી, જેને અવગુણ ન જોઈએ પણ સદગુણ જોઈએ, એવો કંઈક જેને વિચાર હોય છે એ જીવ ને આ વાત, એવા જીવને આ વાત સ્પષ્ટ ખ્યાલમાં આવી એવી છે, પોતાના અનુભવથી ખ્યાલમાં આવી એવી છે કે જીવના દોષના પ્રકાર પણ ઘણા છે, એ પોતાના દોષથી જ એને ખ્યાલમાં આવી એવી છે. મહાપુરુષોના વચનો જ્ઞાની પુરુષોના વચનો છે, એનો સ્વાધ્યાય કઈ પદ્ધતિથી કરવો, કઈ રીતે કરવો, એ વાત અહીંથી થોડી નિર્દેશ કરવા જેવી લાગે છે. કે વાત તો કૃપાળુદેવ એટલી જ કરે છે અહીંયા કે દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. આ વચનમાં, આ વાક્યમાં થોડો મર્મ છે. એવું સીધું નથી લખ્યું, વાતને ખોલવી હોય તો એમ ખોલી શકાય કે દોષના પ્રકાર પણ અનંત છે. કર્મ પ્રકૃતિના પ્રકાર અનંત છે, તેથી દોષના પણ અનંત પ્રકાર છે, એમ નથી લખ્યું. પણ એમ લખ્યું છે કે દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. ભાસવું એટલે શું? ભાસવું એટલે લાગવું, લાગવું એટલે શું? ફીલ થવું. હવે સ્વાધ્યાય પદ્ધતિને અનુસરીને વિચારીએ. સ્વાધ્યાય પદ્ધતિ બે પ્રકારે જોવામાં આવે છે. એમાં બહુભાગ એક પ્રકાર એવો છે જે બહુભાગે હોય છે, કે જે વૈચારિક ભૂમિકાની મર્યાદામાં સમાપ્ત થાય છે. સમજવામાં આવે છે વિચાર એ તર્ક અને અનુમાન પ્રધાન ન્યાય અથવા લોજિક સાથે સંકળાયેલી એક વૈચારિક ભૂમિકા છે. જ્યારે અનુભવ પદ્ધતિમાં પોતાના અનુભવને સ્પર્શીને, અનુભવને અવલોકીને, અનુભવને અનુભવથી સમજીને એ જ વાતને સમજવામાં આવે છે, ત્યારે એ વિષયનું તલસ્પર્શી જ્ઞાન થાય છે. ખાસ કરીને આપણો જે ધાર્મિક સ્વાધ્યાય છે, એ ધાર્મિક સ્વાધ્યાયના મુખ્ય બે વિષય છે. એક વિષય જીવના દૂષિત પરિણામનો છે અને એક વિષય જીવના નિર્દોષ પવિત્ર પરિણામનો છે. અને આ પ્રયોજનભૂત વિષય છે. દોષનો વિષય દોષના અનુભવથી સમજવો જોઈએ અને નિર્દોષતાનો વિષય નિર્દોષતાના અનુભવથી સમજવો ઘટે છે, અને તો જ એ યથાર્થ સમજાય, સાચા અર્થમાં સમજાય. યથાર્થ સમજાય એટલે સાચા અર્થમાં સમજાય, નહીતર સ્વાધ્યાય કરનાર જે સમૂહ છે, જે મનુષ્યનો સમૂહ છે, એ બહુભાગ બુદ્ધિથી પ્રવર્તનારો સમાજ છે. બૌદ્ધિક લેવલ ઉપર આપણું જીવન ચાલે છે, આપણે કમાઈએ છીએ એ પણ બુદ્ધિ ચલાવીને કમાઈએ છીએ. આપણું ઉપજીવન જેને કહેવામાં આવે છે એ પણ બૌદ્ધિક સ્તર પર ચાલે છે, અને એ જ બુદ્ધિશક્તિ આપણે સ્વાધ્યાય કરવામાં લગાવીએ ત્યારે આપણે જે કાંઈ ગ્રંથનો, જે કાંઈ શાસ્ત્રનો, આગમનો સ્વાધ્યાય કરીએ એમાં આગમનો અર્થ શું છે, આગમાર્થ જેને કહેવામાં આવે છે, એ આગમમાં ન્યાય શું છે એને ન્યાર્થ કહેવામાં આવે છે, શબ્દના અર્થને શબ્દાર્થ કહેવામાં આવે છે, એના તાત્પર્યને ભાવાર્થ કહેવામાં આવે છે, અન્ય મતો સાથે એની સરખામણી કરવામાં આવે ત્યારે એને મતાર્થ કહેવામાં આવે છે, અને એ તર્ક અને અનુમાનથી એનો વિશેષ વિચાર કરવામાં આવે છે. પત્રના અનુસંધાનમાં વાત એ છે કે કૃપાળુ દેવે દોષના પ્રકાર અનંત ભાસે છે એમ શબ્દ કેમ પ્રયોગ કર્યો છે. ભાસવું એટલે લાગવું, ટુ ફીલ, અનુભવ થવો. તો મુમુક્ષુ જીવ આ જ વચનામૃતને એ રીતે સમજે, પ્રેક્ટિકલ સાઈડથી, કે મારામાં કેટલા પ્રકારના દોષ થાય છે તો એને સમજાઈ જાય એવું છે, કે અનેક પ્રકારના દોષ મારામાં થાય છે એ ઉપરથી કહેનાર કોઈ અનુભવી પુરુષ છે અને એમનું વચન સ્વીકાર કરવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે એમ આપોઆપ લાગ્યા વિના નહીં રહે. વિચારથી માન્ય કરવું અને લાગીને માન્ય કરવું એમાં બહુ ફરક છે, બહુ મોટો ફરક છે. એની જ્ઞાની પુરુષોની અને એમાં પણ કૃપાળુ દેવની જે વચન પદ્ધતિ છે એમાં આ એક વિશેષતા છે, અને એ વિશેષતા અનેક જીવોને સ્પર્શી જાય એવી છે. એવો કોઈ વચન અતિશય છે, એમની તો આપણે સ્વાધ્યાય દરમિયાન ભક્તિ કરશું, બહુમાન કરશું, પણ એમના વચનોની પણ ભક્તિને બહુમાન કરવા યોગ્ય છે. તો એમનો જે વચન અતિશય છે, એ વચન અતિશય જીવના પરિણામને બહિર્મુખતાને છોડાવીને અંતર્મુખ ગતિ કરાવે એવો એક વિશિષ્ટ પ્રકાર, જીવના પરિણામની દિશાને એક નવો મોડ આપે એવો એક પ્રકાર એમના વચનોમાં અસાધારણ અસામાન્ય પ્રકાર સ્પષ્ટ જોવામાં આવે છે. અને અનુભવ પ્રધાનતા તો પ્રત્યેક વચનમાં રહેલી છે. જો કહેનારની પદ્ધતિ અનુભવ પ્રધાન છે તો એ વચનોનો શ્રવણ વાંચન કે ચિંતન કરનારની પદ્ધતિ અનુભવ પ્રધાન હોવી ઘટે છે. અન્યથા એટલે કે બીજા પ્રકારે જો સ્વાધ્યાય કરવામાં આવે તો એમને જે કહેવું છે એ કદાચ સમજવાથી વંચિત રહી જવાય ખરું. આ એક એવો વિષય છે, બહુ રહસ્યભૂત વિષય છે. અનંતકાળથી જીવને પત્તો નથી લાગ્યો એવો એક વિષય છે, ગૂઢ વિષય છે. અને તેથી એ વિષયને વાંચન અને શ્રવણ સુધી સમીપ આવ્યા પછી પણ જો એના રહસ્યથી કે એના પરમાર્થથી વંચિત રહી જવાય તો એના જેવો બીજો કોઈ અફસોસ નથી એમ સમજવા યોગ્ય છે. એટલે એક શબ્દમાંથી કેટલી વાત નીકળે છે કે દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. એ વચનામૃતનો સ્વાધ્યાય કરતા પોતાના દોષ ભણી એક દ્રષ્ટિપાત કરવામાં આવે તો એટ અ ગ્લાન્સ એક સેકન્ડોમાં સમજાઈ જાય કે કહેનારનો અનુભવ શું છે. આની પાસે પોતાના અનુભવથી એને સમજાય કે આ જીવ પણ આખા દિવસમાં અનેક પ્રકારના દોષ કરે છે અને એનો અનુભવ એને વર્તે છે. એનો અનુભવથી પોતે એ વાતને સમજી શકે છે. હવે જ્યારે દોષના પ્રકાર અનંત છે અને પોતાને અમુક અમુક પ્રકારના દોષ થયા જ કરતા હોય ત્યારે દોષને મટાડવાની જેનો અભિપ્રાય હોય છે એ જીવને એમ થાય છે કે આને કેવી રીતે મટાડવો. એક સામાન્ય દ્રષ્ટાંત આપણે લઈએ કે મુખ્ય ચાર પ્રકૃતિ છે ક્રોધ માન માયા લોભ, ચાર પ્રકારના દોષની જે પ્રકૃતિ છે એમાં કોઈને માન વિશેષ હોય દોષમાં, કોઈ લોભી હોય તો એને લોભની વિશેષતા હોય, કોઈ માયાચાર વિશેષ કરતું હોય તો કોઈ ક્રોધી પ્રકૃતિવાળા પણ મનુષ્ય હોય છે. આમ તો ચારે પ્રકારના દોષ સામાન્ય થાય પણ વિશેષપણે કોઈને કોઈ પ્રકૃતિ દોષ એક કે બે કે ત્રણ કે એવી રીતે હોય ત્યારે જેને દોષ મટાડવાનો અભિપ્રાય છે એને એમ થાય કે આનો રસ્તો શું, મારે માન હોય તો માન કેવી રીતે મટાડવું, ક્રોધ થતો હોય તો ક્રોધ કેવી રીતે મટાડવું. હવે દોષ તો અનંત પ્રકારના અનેક પ્રકારના થાય છે તો બધાને મટાડવા માટે બધો જુદા જુદા ઉપાય કેવી રીતે કરવો, આ એક વિટંબણા લાગે છે અથવા એક અઘરો વિષય માણસને લાગે છે. અને તેથી એ વિષયને સ્પર્શવા માટે જીવ અનેક પ્રકારના ધર્મ સાધનને કરે છે. અનેક પ્રકારના ધર્મ સાધન કરવામાં જ્યાં સુધી એને યોજનાબદ્ધ રીતે વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ હાથમાં નથી આવતી ત્યાં સુધી પોતાની મતિ કલ્પના પ્રમાણે કાંઈ ને કાંઈ ક્રિયા કરે છે. સામાન્ય બધાની સમજણ એવી છે કે સંસાર છે કે એના કાર્યો દોષનું ઠેકાણું છે અને ધર્મના ક્ષેત્રો છે ત્યાં કંઈક નિર્દોષ થવાની વાતો ચાલે છે. પછી જે તે સંપ્રદાયમાં જે તે ધર્મની રૂઢિગત પ્રણાલિકા હોય છે, બહુ ભાગ જીવ એને અનુસરે છે, એ વાત કરશે કૃપાળુદેવ. પણ એનું નામ કાંઈ યથાર્થ પદ્ધતિ કે મુમુક્ષુતા નથી. એટલે આ વિષયની મૂંઝવણ મટી જાય એવી એક બહુ ઉત્તમ વાત આ જગ્યાએ કૃપાળુદેવે કરી છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે તું નાના નાના દોષને પકડી પકડીને એનો નાશ કરવાના ઉપાયમાં જા, એના કરતાં એક મોટો દોષ તને બતાવી દઈએ, એ દોષ જો મટાડ તો બધા દોષ આપોઆપ જશે. નહીતર શું થાય છે કે ખાડે ડૂચાને દરવાજા મોકળા. દરેક ધર્મ સંપ્રદાયમાં આ ભૂલ છે. એક દ્રષ્ટાંત લઈએ કે મુસલમાન લોકો વ્યાજ ખાવાને મોટો દોષ ગણે છે. જે લોકો મક્કા હજ કરી આવે છે એ લોકો વ્યાજ ન ખાય, એને પ્રતિજ્ઞા હોય છે કે વ્યાજ નહીં ખાવાનો, એટલે પોતાની મૂડી વ્યાજે ન રાખે. તો દોષ બહુ મોટો નથી. વ્યાજ ખાવું એ દોષ છે પણ કાંઈ બહુ મોટો દોષ નથી. પણ નાના દોષને મોટો કરી નાખે, કેમ કે એની પાસે દોષ મટાડવાની કોઈ યોજના નથી. એ ધર્મના સંપ્રદાયમાં એવી કોઈ યોજના નથી કે કેવી રીતે દોષોને મટાડવા. એટલે કોઈ કોઈ પ્રકારે છેવટે કાંઈ નહીં, માન ન ચડે તો હજ કરી આવ્યા પછી લેંઘો ઊંચો પહેરવો. એ લોકો ટૂંકો લેંઘો પહેરે, પાયજામા પહેરે ને એ ટૂંકો પહેરે, જોજો દાઢી રાખે. એ બધા દોષ મટાડવા માટેની યુક્તિ પ્રયુક્તિ હોય છે. આ ઈશ્વર કરતા વાળાને કે ભાઈ શું કરીએ, ભગવાન જે રીતે કરે છે એ રીતે આપણે માન્ય રાખો, બધું ભગવાનને માથે નાખી દઉં. કંઈ સારું કામ કરીએ તો કહું ભગવાને કરાવ્યું, મેં નથી કર્યું તો કામ મને માન ચડી જશે, તો મારી પાસે ઈશ્વરે કરાવ્યું. કાંઈ ને કાંઈ યુક્તિ પ્રયુક્તિ દોષ મટાડવા માટેની દરેક સંપ્રદાયમાં હોય છે. એની પાછળ એનું થોડુંક ન્યાયનું પ્રકરણ એટલે લોજિક પણ હોય છે. પણ નાની પુરુષનો જે માર્ગ છે, જે વાસ્તવિક જૈન દર્શન છે, કૃપાળુદેવ એને જ્ઞાની પુરુષનો માર્ગ કહે છે. જૈન દર્શનનો શબ્દ પ્રયોગ ઓછો એટલા માટે કરે છે કે આજે જૈન સંપ્રદાયની અંદર પણ અનેક ફિરકા ચાલે છે, અનેક ગચ્છમત ચાલે છે, અને વિભિન્ન પ્રકારે દરેકની પદ્ધતિ જુદી જુદી થોડી થોડી જુદી જોવામાં આવે છે. એટલે જ્ઞાની પુરુષનો જે માર્ગ છે એ માર્ગ જ્યાં સુધી જીવના હાથમાં નથી આવતો, એ માર્ગે જીવ ચડતો નથી ત્યાં સુધી એ મનમાંની અથવા પોતાને ઠીક પડે અથવા પોતાના સંપ્રદાયમાં રૂઢિ હોય એ પ્રકારે કાંઈ ને કાંઈ ધર્મ સાધન કરી અને નિર્દોષ થવાનો પ્રયત્ન કરે છે. અહીંયા એક બહુ વિશિષ્ટ વાત એ છે કે સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન થાય, ન હોય, આ સર્વથી મોટો દોષ છે. પછી મુમુક્ષુતા શું એ નીચે કહેશે, પણ આ સર્વથી મોટો દોષ છે. એટલે એમ ન કહ્યું કે તું સવારે નમસ્કાર મંત્ર નથી બોલતો એ મોટો દોષ છે, અથવા તું કારખાનું ચલાવે છે માટે મોટો દોષ છે, અથવા તું ગ્રસ્તને યોગ્ય પરિણામ કરે છે માટે મોટો દોષ છે, અથવા ક્રોધમાન માયા કરે છે માટે મોટો દોષ છે, એવું કાંઈ નથી. મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ એ સર્વથી મોટો દોષ છે. ઘણા વિશાળ જ્ઞાનના અને ઊંડા અનુભવના પ્રકારમાંથી આ એક વચન નીકળેલું છે. એક વચન પાછળ જો કૃપાળુદેવને આપણે સમજવા હોય તો એમના અનુભવને સમજવો પડશે. પોતે જાતિસ્મરણ જ્ઞાનના ધારક હતા એ તો સર્વ વિદિત છે, નાનપણથી બચપણથી. એટલે એમને ઘણા ભાવોના પ્રસંગો અને હકીકતો યાદ હતી. એમાં પોતે આત્મકલ્યાણ માટે ઘણો પરિશ્રમ અનેક પ્રકારે કર્યો છે એ પણ એમને યાદ હતું. અને ત્યાર પછી એમને મૂળ માર્ગ મળ્યો, મુમુક્ષુતા સંપન્ન થઈ અને મોક્ષ માર્ગમાં આરૂઢ થયા, એ બધું પણ એમને ખ્યાલમાં છે. એ બધા જ્ઞાનનો ને બધા અનુભવનો સરવાળો એ રૂપે આ વચનામૃત આપણી સમક્ષ છે. આ ખાલી પત્રો નથી, એને શાસ્ત્ર કહીએ, એને આગમ કહીએ, એને પરમાગમ કહીએ, એ બધું આની અંદર છે. એનું ફોર્મ, દેખાવ, બાહ્ય દેખાવ ભલે પત્રોનો છે પણ એની અંદર અમૂલ્યમાં અમૂલ્ય વાતો લખાયેલી છે. અને અનેક ભાવોના અનુભવ પછી, અનેક શાસ્ત્રોના ઊંડા અને વિશાળ જ્ઞાનના તાત્પર્ય રૂપે બધી વાતો આવી છે કે જીવમાં મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ એ જ સર્વથી મોટો દોષ છે. એ મુમુક્ષુતા એટલે ખરી મુમુક્ષુતા લેવી છે. અત્યારે આપણે મુમુક્ષુ મંડળમાં નામ રજીસ્ટર કરાવીએ કે લવાજમ ભરીએ એ વાત નથી, પછી જીવન ગમે તેવું હોય એ પ્રકારની વાત નથી. સાચી મુમુક્ષુતા જે પોતે નીચે કહેવા માગે છે એવી મુમુક્ષુતા જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવનો સૌથી મોટો દોષ ઊભો છે. અને જ્યાં સૌથી મોટો દોષ ઊભો છે ત્યાં નાના નાના દોષ થયા જ કરવાના અને નહીં મટવાના, એ વાત સમજાવવાની ભાગ્યે જ જરૂરી એવી વાત છે. એટલે આ વચનામૃત ઉપરથી કૃપાળુદેવ મુમુક્ષુ પ્રત્યે એક ધ્યાન ખેંચવા માગે છે કે જો ખરેખર મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરીને મોક્ષ સુધી પહોંચવું હોય, એના ફળ મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે, તો સાચી મુમુક્ષુતા આવ્યા વગર કોઈને મોક્ષ માર્ગ ઉત્પન્ન થયો હોય એવું ત્રણ કાળ કે ત્રણ લોકમાં સંભવિત નથી. અને એ સાચી મુમુક્ષુતા શું છે એ વિષય ઉપર એમને પ્રકાશ પાડવો છે. અહીંયા એ વાત પોતે સ્પષ્ટ કરે છે કે અહીંયા મુમુક્ષુતા વિશે મારે કહેવું છે. જો નીચે લખે છે કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. આ પત્રમાં શું કહેવું છે, મુમુક્ષુતા વિશે મારે વાત કરવી છે કે એનો પ્રારંભ કેવી રીતે થાય, એ મુમુક્ષુતા વર્ધમાન કેવી રીતે થાય અને એ મુમુક્ષુતા ચરમ સીમાએ પહોંચે, છેલ્લી હદે પહોંચે ત્યારે એને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને એ જીવ મોક્ષ માર્ગે ચડે છે. એટલે સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન હોય. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા, એ વ્યાખ્યા નીચે એમણે કરી છે. અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, પહેલા સામાન્ય મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે પણ એ સાચી મુમુક્ષુતા છે, અને ત્યાર પછી તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે. આગળ કહે છે કે મનુષ્ય આત્મા, ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. જ્યારે કોઈ પણ માણસનો જન્મ થાય છે ત્યારે એ કુટુંબ કોઈને કોઈ સંપ્રદાયમાં હોય જ છે. વિશ્વની અંદર એવો કોઈ મનુષ્ય નથી કે જે સંપ્રદાયમાં, કોઈને કોઈ સંપ્રદાયમાં ન હોય એવું કોઈ કુટુંબ જ નથી. અત્યારે આપણે જે વિશ્વમાં છીએ એમાં સૌથી વધારે ક્રિશ્ચન અને મુસલમાન લોકો છે, પછી તો સેંકડો સંપ્રદાયો છે નાના મોટા થઈને, પણ કોઈને કોઈ સંપ્રદાયની અંદર ધર્મ મતમાં મનુષ્યનો ઉત્પત્તિ થાય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે. પછી એ સંપ્રદાયની અંદર જે કાંઈ ધર્મની કાર્ય પદ્ધતિ હોય છે, રૂઢિ હોય છે, બાહ્ય ક્રિયા હોય છે, એને એ અનુસરે છે. ટ્રેજેડી એ વાતની છે, આ એક કરુણતા છે જીવનની, મનુષ્ય જીવનની આ એક બહુ મોટી કરુણતા છે કે જીવ બધે ચકાસણી કરે છે, બુદ્ધિ લગાવે છે, પરીક્ષા કરે છે, ઘણી માથાકૂટને ચિકાસ કર્યા પછી નિર્ણય લે છે જીવનના બધા જ ક્ષેત્રોમાં. એક ધર્મનું ક્ષેત્ર એવું છે કે જ્યાં આંધળું ક્યાં કરે છે, શું જે ધર્મ સંપ્રદાયમાં હોય એમાં એ ચાલ્યો જાય છે. કોઈ વાર કોઈ માણસો સંપ્રદાય બદલે છે પણ એમાં એટલી બુદ્ધિ નથી લગાવતા, કાં કોઈ મિત્રને હિસાબે, કાં કોઈ પોતાના પિતાને હિસાબે, કાં કોઈ કોઈ એવો કોઈ પ્રસંગ અથવા કોઈ જીવનની અંદર એવો પ્રસંગ બની જાય તો એ ઘટનાના આધારે એમને કોઈને કોઈ ધર્મ મતને અનુસરે છે. ધર્મમાં અંધશ્રદ્ધા એ એક વિશ્વવ્યાપી દોષ છે એમ કહી શકાય. એવું નથી કે ધર્મના ક્ષેત્રમાં જનારા એ બુદ્ધિ નથી હોતી, એવું કાંઈ નથી. એમાં પણ મોટા મોટા સુપ્રીમ કોર્ટના જજો છે પણ એમાં એની અંદર જ છે, મોટા મોટા વકીલો પણ એની અંદર છે જે બહુ બુદ્ધિ લગાવતા હોય છે. અથવા કોઈ પણ બુદ્ધિશાળી માણસ પોતાના ધર્મ મતની અંદર અંધશ્રદ્ધાથી ચાલે છે એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને બહુભાગ ધર્મના નેતાઓ, ધર્મના પ્રણેતાઓ, ધર્મના ગ્રંથો અંધશ્રદ્ધાને પોષક એવી વાતો પણ કરે છે, એવો ઉપદેશ પણ કરે છે. એક જૈન દર્શન સિવાય, જ્ઞાનીઓ સિવાય એ વાત સ્પષ્ટ જોવામાં આવે છે. તમે કાંઈ વિચારો ને અમે કહીએ એમ કરો, જૈન દર્શનમાં એ વાત નથી. અહીંયા પરીક્ષા પ્રધાનતા છે, ચકાસણી કરવાની છે, એક એક વાતની ઝીણામાં ઝીણી ચકાસણી કરીને એનો નિર્ણય કરવાની પદ્ધતિ જૈન દર્શનની અંદર છે, વિતરાગ માર્ગની અંદર છે. જો એ પ્રકારે ધર્મ પ્રવૃત્તિ ન થતી હોય તો એ જૈન હોવા છતાં જૈન દર્શનમાં નથી એમ માનવા યોગ્ય છે, એમ સ્વીકારવા યોગ્ય છે. કેમ કે અન્ય મતમાં પણ એમ જ ચાલે છે, અજૈનમાં પણ એમ જ ચાલે છે, ને આપણે પણ જો એમ જ ચાલીએ તો એમનામાં ને આપણામાં કોઈ ફરક નથી. પણ આપણા જે જ્ઞાની પુરુષો થયા, આપણા જે ગુરુઓ થયા, સંતો થયા, એમણે ખોકી બજાવીને એ વાત કરી છે કે એમ આંધળું ક્યાં નહીં ચાલે. તમારે અમારા માર્ગને અનુસરવું હોય તો એમ આંધળું ક્યાં નહીં ચાલે. તમારે વિચાર કરવો પડશે, ઊંડો વિચાર કરવો પડશે, અને અનુભવ સાથે અમારી વાતને મેળવવી, મીંઢવણી કરવી પડશે, ત્યારે એ સમજાશે. અને એ રીતે તમે નહીં સમજો અને અંધશ્રદ્ધાથી, જેને આપણે આપણી જૈન પરિભાષામાં ઓઘ સંજ્ઞા કહીએ છીએ, શું કહીએ છીએ, ઓઘ સંજ્ઞા કહીએ છીએ, ઓઘ સંજ્ઞા એ ધર્મ પ્રવૃત્તિ કરશો તો તમને કોઈ પારમાર્થિક લાભ નહીં થાય, આત્મલાભ નહીં થાય, ખરેખર ધર્મનો લાભ નહીં થાય, એટલે કે તમને વાસ્તવિક આત્મશાંતિ પ્રગટ નહીં થાય, આત્માની સુખ શાંતિ નહીં મળે. એટલે એ કહ્યું કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે એમ માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. એ કાંઈ ખરેખર મુમુક્ષુતા નથી, એને મુમુક્ષુતા કહી શકાય નહીં. એ રીતે મુમુક્ષુતાના વિષય ઉપર પ્રારંભથી થોડો પ્રકાશ પાડ્યો છે. વિશેષ વાત હવે પછીના પત્રાંશમાં આવશે. ત્યારે સમય થોડો